જયપુરમાં પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા
કે અનુભવ થતા આત્મા કથનથી પરિણામથી અભે થાય છે તો દ્રષ્ટિના વિષયમાં સર્વતા બિન જે વાત તે કરી એ વાત તારી સાચી છે. દ્રષ્ટિ અપેક્ષા એ તારી વાત સાચી છે, પણ પછી જ્ઞાન અપેક્ષા એ સર્વતા જો બિન કહી સર્વતા બિન કહી તો આત્માનો નાશ થઈ જશે. અને સર્વથા અભિન માનીશ તો વ્યવહારનો નાશ થશે. વ્યવહાર એટલે અહીંયા રત્નત્રી ના પરિણામ એને જ વ્યવહાર અને પાંચમા વર્ષ ના પરિણામ ની વાત એ વાત અધ્યાત્મ ની વાત શુદ્ધ આત્મા ને શુદ્ધ પર્યાય બે વાત કરે. તેના ઉત્તર માં કહે છે કે હા આવી ગયું કથનચિત ભેદ થી તેની સિદ્ધિ થાય છે કેમ આગમ માં કહ્યું. જો આ એક કથનચિત આવ્યું ધ્યાન વાત જ્ઞાન માં આવ્યા ને દ્રષ્ટિપૂર્વક જ્ઞાન માં આવ્યા એટલે કથનચિત લેવું પડે ને હારે જ છે ને. પણ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પહેલા જો કથનચિત માં જોતો મળ્યો અને કથનચિત ને ઉડાડ્યો તો મળ્યો તો જ્ઞાન ખોટું. અને શ્રદ્ધાના વિષયમાં કથનચિત લગાડી તો શ્રદ્ધાનો વિષય આત્મા નહીં આવે. આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર નિશ્ચય દ્વારા તત્વ નો અનુભવ કરે છે એટલે કે તત્વ ને જાણે છે એટલે કે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે. આ વિચાર માનસિક જ્ઞાન વડે કરે છે. પ્રત્યક્ષ અનુભૂતિ નહીં પક્ષાતિક્રાંત છે. વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં બે નો સર્વથા નામ ને ત્યાં ને બધું નીકળી જાય. અનુભવ ના કાળે કોઈ નહીં પક્ષ રહેતો નથી.
પ્રત્યક્ષ
સવિકલ્પ બે જ્ઞાન સવિકલ્પ શ્રદ્ધાના વિષયથી આત્માને વિચારે છે, શુદ્ધ નહીંથી આત્માને વિચારે છે, વ્યવહાર નહીંથી આત્માને વિચારે છે. સમજી ગયા? આ વ્યવહારની નો વિષય જે પર્યાય છે એ દ્રષ્ટિ અપેક્ષા એ તો સર્વથા બિન છે, પર્યાય અર્થી નથી. પર્યાય અર્થી નથી ત્યાં તો સર્વથા એને દ્રષ્ટિ અપેક્ષા એવી લીધું. પણ દ્રષ્ટિ અપેક્ષા એ જ્યારે સર્વથા હું જ્ઞાનની પર્યાયની ભેદ કહું છું ને જાણું છું ને માનું છું તો અનુભવના કાળે અનુભૂતિ કે આત્મા એ શું એ વિચાર કરીએ. અનુભૂતિ પરદ્રવ્ય નથી, અનુભૂતિ પરદ્રવ્ય નથી, અનુભૂતિ આત્મા છે એમ તું ખ્યાલમાં રાખશે તો કથનચિત પરિણામથી અનન્ય થવાનો અવકાશ છે. એટલે પરિણામથી સર્વત્ર અન્ય રહી જાય તો અનન્ય એવો અનુભવની ખાલી મળે. પ્રત્યક્ષ અનુભૂતિ નહી જો એમ છે તો નિશ્ચય અને વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું ને કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં એ બેનું પરોક્ષ જ્ઞાનમાં તો રાગ છે એમ. તો પ્રશ્ન થયો કે જો એમ છે તો નિશ્ચય અને વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે એટલે એ પૂજ્ય થઈ જશે. નિશ્ચય પણ પૂજ્ય અને વ્યવહાર પણ પૂજ્ય. બરાબર એક પછી એક એવો સરસ પ્રશ્ન વીણી વીણીને મૂકે છે. નહીં એમ નથી. પ્રમાણ જ્ઞાનનો જે વિષય દ્રવ્ય પર્યાય દ્રવ્યને પર્યાય એ પૂજ્ય નથી. કારણ કે વ્યવહાર પૂજ્યતર છે. વ્યવહાર એ સભ્ય કશું જ્ઞાન ચાહે તો ના પરિણામ હો પૂજ્યતર છે. અને નિશ્ચય અભેદ થાય ત્યાં પછી
એ પૂજ્યતર છે.
એ પૂજ્યતર છે અને પૂજ્યતમ તો નિશ્ચય છે. એના આશરે આ પરિણામ પ્રગટ થાય છે માટે તે પૂજ્યતમ છે અને એના આશરે ધર્મ પ્રગટ થયો માટે તે પૂજ્યતમ છે. થોડું પૂજ્યતમ અને આ પૂજ્યો
નિર્વિકલ્પ અનુભવ છો એ પૂજ્યતર છે.
હા જે પરિણામ એ પરિણામ પૂજ્યતર છે અને પરિણામ નો વિષય એના આશરે આ પરિણામ પ્રગટ થયા કે ભગવાન આત્મા પૂજ્યતમ છે.
મુખ્ય પૂજ્ય ને ગૌણ પૂજ્ય,
હા ગૌણ પડે પૂજ્ય વ્યવહાર પર્યાય તન અને મુખ્ય બોલો તમ મુખ્ય ગૌણ. અનુભવ થઈને ભેદ કરો તો પૂજ્યતર છે. અભેદ થાય જ નહીં, અભેદ થાય જ નહીં તો પરિણામ પૂજ્યતર નથી.
અધિકારી ઉમર કે વાત કરીએ,
અભેદ થઈને પછી ભેદમાં આવ્યો તો એ નિશ્ચય રત્નમંત્રી ના પરિણામ પૂજ્યતર છે.
ત્યારે પૂજ્યતર ને પૂજ્યતર
એટલે પૂજ્યતર છે, એટલે પંચભેદી પૂજ્યતર છે. પૂજ્યતર એટલા માટે છે કે એને સભ્ય પરિણામ અભેદપણે વર્ણવી ગયા છે. પોતાની વાત કરે છે ઉપરથી વાત કરી. અહીંયા તો એટલી જ વાત એ છે કે પૂજ્યતર અને પૂજ્યતમ થી કોણ છે એ અંદર ની વાત બતાવી કે પૂજ્યતર તો કર્મ ના પરિણામ. પૂજ્યતર કેમ છે કે આત્મા રૂપે થઈ અને પરિણામ રૂપે દેખાણા, આત્મા રૂપે થઈને પરિણામ રૂપે દેખાણા. મૂળ વાત
આત્મા રૂપે થઈને પરિણામ,
આત્મા રૂપે થઈ અને હવે પરિણામ રૂપે દેખાણા, બાકી તે પૂજ્યતર છે.
થઈને પરિણામ પણ દેખાના માટે પૂજ્યતર
માટે પૂજ્યતર કે અભેદ જ ન થાય.
પૂજ્યતમ પૂજ્યતર બે
કઈ નથી રે, અને નિશ્ચય ની પૂજ્યતર. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પ્રશ્ન પ્રશ્ન કરે છે એવો વ્યવહાર પૂજ્ય કેમ નથી. વ્યવહાર ને પૂજ્યતર અને નિશ્ચય પૂજ્યતમ એવા બે વિભાગ શા માટે પડ્યા? કેમ કે પ્રમાણ જ્ઞાન માં નિશ્ચય ની નો વિષય પણ આવે ને વ્યવહાર ની નો વિષય પણ આવે, તો એ પ્રમાણ જ્ઞાન નો આખો વિષય ઉપાધે કેમ નહીં? પૂજ્ય એટલે ઉપાધે, અનુભય એટલે એ બેનો વિચાર ના કરો એવી એક વસ્તુ. અનુભય બેનો વિચાર છોડી દો એવી એક વસ્તુ એ નામ અનુભય. બે માંથી કઈ નહીં એટલે કઈ વિકલ્પ ના કરો, જે છે તે ગ્રહણ કરવામાં થવામાં પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર પૂજ્ય કેમ નથી. એટલે કે પ્રમાણ જ્ઞાન નો વિષય ભૂત જે આત્મા છે એ પૂજ્ય કેમ નથી. કેમ કે તમે નિશ્ચય પૂજ્ય છે, નિશ્ચય પૂજ્ય છે પહેલેથી વાત કરતા હો છો, તો હવે એમાં પર્યાય જે પ્રગટ થાય નિશ્ચય રત્નત્રય એને તમે પૂજ્યતમ કહો છો અને ઓને પૂજ્યતમ કહ્યું, તો બે મળીને એવો જે પ્રમાણ જ્ઞાન નો વિષય શુદ્ધ પર્યાય સાપેક્ષ દ્રવ્ય એ પૂજ્યતમ કેમ નહીં? પ્રમાણ આત્માને નહી પક્ષાતિક્રાંત કરાવવામાં અસમર્થ છે. પ્રમાણ જ્ઞાન થી આત્મા નહી પક્ષાતિક્રાંત થતો નથી, નિશ્ચય નહી થી પક્ષાતિક્રાંત થાય છે. પ્રમાણ જ્ઞાન માં તો શુદ્ધ આત્મા પણ છે અને શુદ્ધ પર્યાય પણ છે, એ પ્રમાણ જ્ઞાન નો વિષય છે, એ ઉપાધેય નથી. એ ઉપાધિ થતો નથી. ક્યારેક એ છે પ્રમાણ આત્માને પક્ષાતિક્રાંત કરાવવામાં અસમર્થ છે, તેથી તે પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે, ખુલાસો કરે છે. જો કે પ્રમાણ નિશ્ચયનીના વિષયને ગ્રહણ કરે છે, પ્રમાણના નિશ્ચયનીનો વિષય જુદાત્મા એને તો ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો એટલે વ્યવહારના વિષયનો વ્યવચ્છેદ નિષેધક નથી. પ્રમાણ જ્ઞાનમાં વિધિ નિષેધ નથી, નિશ્ચયનીમાં વિધિ નિષેધ છે. પ્રમાણ આત્માને નૈપક્ષાતીત કરવામાં અસમર્થ છે, તેથી તે પ્રમાણ જ્ઞાન પૂજ્યતમ નથી. પૂજ્યતમ નિશ્ચય નહીં ને કેવી છે, પ્રમાણને પૂજ્યતમ કેવી નથી એનું કારણ આપશે, તેથી તેનો ખુલાસો આ પ્રમાણે છે. જો કે પ્રમાણ નિશ્ચય નહીંના નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે, પ્રમાણ જ્ઞાનમાં શુદ્ધાત્મા જે નિશ્ચયનો વિષય છે એ તો આવી જાય છે. પ્રમાણ જ્ઞાન પ્રમાણ જ્ઞાન એને છોડી દેતું નથી, પ્રમાણ જ્ઞાન એને છોડી દેતું નથી, પણ ઉપરાંત વ્યવહારના વિષયને પણ ગ્રહણ કરે છે. પરંતુ તે અન્યનો વ્યવહાર નહીંના વિષયનો વ્યવચ્છેદ નિષેધક નથી. નિશ્ચય નહીં દ્વારા વ્યવહાર નહીંનો નિષેધ થઈ શકતો નથી. નિષેધકપણાનો અભાવ હોવાથી પ્રમાણ જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાન એવી ચીજ છે, પ્રમાણ જ્ઞાનમાં જાણવાનું છે કે દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે, એમાં વિધિ નિષેધ નથી. પ્રમાણ જ્ઞાન કા જો વિષય હે દ્રવ્ય પર્યાય તો પૂજ્ય ક્યું નહીં હૈ, કે ઉસમે પ્રમાણ જ્ઞાન જો હૈ વો વ્યવહાર નહીં કા નિષેધ કરને કી તાકાત નહીં હૈ ઉસમે, ઇસલિયે જો પૂજ્ય નહીં હૈ. નિશ્ચય નહીં પૂજ્ય ક્યું હૈ, કે નિશ્ચય નહીં વ્યવહાર નહીં કા નિષેધ કરકે પક્ષાતિક્રાંત કરકે અંદર અનુભૂતિ કરાતા હૈ, ઇસલિયે યે પૂજ્ય હૈ. એસા સબ કારણ આયેગા, દેખો કિસસે લેગા, એક દફે લે લે સારા વાંચ લેગે. પરંતુ નિષેધક નથી, નિષેધકપણાનો અભાવ હોવાથી પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્ય પણ છે ને પર્યાય પણ છે. દ્રવ્યને આત્મા કે ને પર્યાયને પણ આત્મા કે, પર્યાયને પણ આત્મા કે પ્રમાણ જ્ઞાન. તો કે છે કે એ નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહારરૂપ ક્રિયાને રોકી શકતો નથી. કોણ કે પ્રમાણ જ્ઞાન વ્યવહારરૂપ જે ક્રિયા છે એને રોકી શકતો નથી. આ અનાદિ મિથ્યા દ્રષ્ટિજીવને શુભ ભાવની ક્રિયા થાય છે એનો નિષેધ કરવા પણ અસમર્થ છે. બધી પર્યાયોને લઈ લઈએ છે પ્રમાણ જ્ઞાન, અને દ્રવ્યને પણ અંદરમાં લઈએ છે, દ્રવ્ય પ્રિય સ્વરૂપ વસ્તુ આખી છે, પણ એ પ્રમાણ જ્ઞાનમાં જે વ્યવહારની ક્રિયા પરાશ્રિત છે એનો નિષેધ કરવાની શક્તિ એનામાં નથી. શુભ ભાવની નિષેધ કરવાની એમાં શક્તિ નથી, ક્રિયાનો અભાવ નથી કરી શકતો. કોણ પ્રમાણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાનમાં આગમ પ્રમાણમાં બધું આવી જાય ને, આગમ પ્રમાણ ને અધ્યાત્મ પ્રમાણ એના બે નો વિષય એમાં સામેલ છે. એમ વ્યવહાર ક્રિયા શુભ ભાવની ક્રિયા ક્રિયાને રોકવા સમર્થ નથી. જે અનાદિકાળની પરાશિત ક્રિયા છે એ પ્રમાણ જ્ઞાન રોકી શકતો નથી. પ્રમાણ જ્ઞાન તો દ્રવ્યને પર્યાય કહે છે, આત્મા કહે છે, શુદ્ધ પર્યાયને પણ આત્મા કહે છે, શુભ ભાવને પણ આત્મા કહે છે. એ બધાને આત્મા જ કહે પ્રમાણ જ્ઞાન. આગમ પ્રમાણ, આગમ પ્રમાણ અધ્યાત્મમાં બે લઈ લેવું થાય. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર ક્રિયા રોકી શકતો નથી, તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. આ પ્રમાણ પૂજ્ય નથી એનું કારણ આપે છે. પ્રમાણ વ્યવહારનો નિષેધક નથી માટે પ્રમાણ પૂજ્ય નથી એ કારણ આપે છે. પરંતુ નિશ્ચય નહીં જો હવે, પરંતુ નિશ્ચય નહીં એકત્વને લાવીને અનેકમાંથી એક પણ તારવીને નવતત્વમાંથી શુદ્ધાત્માને જુદો તારવીને હકીકતોને લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી વિતરાગ બનાવી પોતે જ ચાલી જાય છે. આ જે નિશ્ચય નહીં કલ્પાત્મક છે એ તમને આંગણા સુધી તો લઈ જાય, પણ આંગણામાં આવીને પછી ધક્કો મારી પોતે ચાલ્યું જાય. ધક્કો મારે ને ખબર પડે કે અંદરમાં ગયો પછી જાય. ત્યાં સુધી જ ઉભી રહી, અંદરમાં જતો નથી. હું શુદ્ધ છું, એક છું, અભેદ છું. ત્યાં સુધી નિશ્ચય નક્કી કે અંદરમાં જતો નથી ત્યાં સુધી વહી ન જાય. પણ જો એને થયું કે આ તો અંદરમાં ચાલ્યો ગયો, દરવાજો ખોલીને પછી એ નિશ્ચય જોઈ ગયો, ત્યાં સુધી નિશ્ચય નહીં બંધ થાય. ઉપરનો જે વિષય ચાલતો હતો એ પાછો આવ્યો, લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને એટલે પ્રગટ કરીને પરમાનંદ ઉત્પન્ન કરી, આનંદ એકલો નહીં પરમાનંદ ઉત્પન્ન કરી, વિતરાગ બનાવી. ત્રણ વાત કરી, બોલો, વિતરાગ બનાવી પોતે જ ચાલી જાય છે. પરમાનંદ એટલે સામાન્ય આનંદ ની વાત નથી, આ પરમ ઉત્કૃષ્ટ આનંદ જે અનંત કાળ થી નહીં આવેલો એવો સિદ્ધિ જાતનો આનંદ, માટે પરમાનંદ જાત જુદી બતાવવા માટે પરમાનંદ જોતે અને પોતે ચાલી જાય છે. મારું કામ અહીંયા સુધી હતું, આંગણા સુધી અને લીધે, પણ મને પછી ખબર પડી કે આંગણાથી પાછો આવશે એટલી જાતિ નથી. પછી જયારે આંગણામાંથી અંદર અવયવ ગયો ત્યારે ખબર પડી ગઈ કે હવે તો અંદર રૂમ અવયવ ગયો. પછી ત્યાં સુધી જેવું પીડીએ
સ્મરણ કરે તો વીર હવે મન પાવે વિશ્રામ
હવે ચાલી જાય,
મન મરી જાય.
અને આ રીતે આત્માને પક્ષાતિક્રમણ કરી દે છે, એટલે કે નઈ પક્ષથી પાર કરી દે છે. જો નઈ પક્ષથી પાર કરી દે છે, આ કારણથી ઉચ્ચતમ છે. ફૂલી નિશ્ચય રત્નત્રીના પરિણામ ઉચ્ચતર છે, પણ આ તો ઉચ્ચતમ છે. નિશ્ચય ઉપાદેય છે, માટે ઉપાદેય તત્વો તરફ લઈ જાય છે. જાણવાના વિષય તરફથી ખસેડે છે, વ્યવહાર નહીં વિષય જાણેલો પ્રયોગ એનાથી ખસેડીને બધા આમાં લઈ જાય છે. એટલા માટે જો હવે ટોટલ કર્યું, એટલા માટે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ઉતાર્થ છે. તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે, મિથ્યા દ્રષ્ટિ મટી જાય છે. હવે આ વિષયનું એવું છે કે થોડા વિચારો બધા કરજો અને રાત્રે પછી પ્રશ્ન કરજો. રાત્રે પણ લેતા એના ઉપર કોઈ લાઈન ઉપર ચર્ચા કરવી હશે તો ચર્ચા કરી નો પક્ષ કદી આવ્યો નથી. સર્વથા જો અભિન માને તો વ્યવહારો નાશ થાય, સર્વથા અભિન માને તો દ્રવ્યો નાશ થાય. કેવું થાય, ત્યારે એ પરિણામ આત્માથી અનન્ય થઈને આત્મા પણ એવું એને જાણી
જાણને મેં સમર્થ હોને સે આત્મા નિર્મુઢ મુઢતા રહી થઈ અપને વો જાણને મેં આત્મા સમર્થ હૈ સર્વશક્તિ સંપન્ન આત્મા હૈ આત્મા આત્મા કો જાણે એસા આત્મા કા મૂળ નિશ્ચય ને સે સ્વભાવ નિશ્ચય કી બાત ક્યા નિશ્ચય શબ્દ પેલ લગાયા નિશ્ચય નહીં સે નિશ્ચય નહીં સે આત્મા કા જો સ્વભાવ હૈ અંદર શક્તિરૂપ સ્વભાવ હૈ વો શક્તિરૂપ સ્વભાવ મેં એસી શક્તિ હૈ કે અપને કો જાણે નિશ્ચય નહીં સે એસા આત્મા કા સહજ સ્વભાવ એથી તો દ્રષ્ટિકા વિષય કી નિશ્ચિત કી બાત બતાવી અભી આગે વ્યવહાર કી બાત બતાવી અથવા સાદી અનંત શરૂઆત તો કેવળ જ્ઞાન કી હોતી હૈ અનંત કાળ કેવળ જ્ઞાન રહેતા સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાલે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં છે તીન કાલ ઓર તીન લોક કે સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયો કો એક સમય મેં જાણને મેં સમર્થ સકલ વિમલ કેવલ જ્ઞાન રૂપ સે અવસ્થિત હોને સે આત્મા નિર્મુઢ હૈ વિકારી સ્વભાવ ભી નિર્મુઢ હૈ વિકારી સ્વભાવ કા આશ્રય જો કેવલ જ્ઞાન પ્રગટ હોયા વો ભી નિર્મુઢ હૈ નિશ્ચય ને સે તો સામર્થ અપને કો જાણને કા અને શુદ્ધ સદ્ગુણ વ્યવહાર ને સે જ્ઞાન કે દ્વારા પરપદાર્થ ને જાણે છે એવું એનું પર્યાય નું પણ સામર્થ છે નિશ્ચય ને વ્યવહાર બે વાત લખી છે નિશ્ચય વ્યવહાર બે વાત
બરાબર
પેલી નિશ્ચય ની લખી બધા બોલમાં એકલા નિશ્ચય ની વાત લખી છે આ બોલમાં નિશ્ચય ની વ્યવહાર બે ઉકેલા નિશ્ચયમાં સ્વને જાણવાનું સામર્થ્ય એમ લીધું વ્યવહારે પરને જાણવાનું સમર્થ છે એમ લીધું હવે સવારે ચર્ચા થઈ એમાં કઈ પ્રશ્ન થાય તો કાઢો પ્રશ્ન હોય તો નિકાલો ઉસમે
નિર્ણય કરાવે છે
આમાં મોટે ભાગે તો નિશ્ચયની જે લીધી છે ને એ સવિકલ્પ મોટે ભાગે, અને છતાંય ક્યાંક ક્યાંથી સર્વથા ભિન્ન ને સર્વથા ભિન્ન એ પણ વિલેચી તમે જાણી લેજો અનુભવથી આપેલા એમ એ ક્યાં હોય. મુખ્યપણે મિથ્યા દ્રષ્ટિને વાત સમજાવે છે, કેમ કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. એમ પરમાર્થનો અનુભવની વાત ન લખી, પરમાર્થનો પ્રતિપાદક છે એમ. એટલે મુખ્યપણે મિથ્યા દ્રષ્ટિ માટે વાત કરે છે. અને પહેલાથી એને કહ્યું કે નિશ્ચય ને વ્યવહાર બે નું પરોક્ષ જ્ઞાન પેલા તું કરી લેજે, એમ આવ્યું છે. એકદમ નજીક નો જીવ છે. એવી રીતે 109-112 માં સમયસાર માં લીધું એ મિથ્યા ધોરણ કસાયની યોગ ચાર પ્રકારના ભાવ પ્રત્યે આશ્રવ છે. એ કર્મને કરે છે તો ભલે કરો, તો એ કહે છે કે અભેદ કરીને એક પૂદગલ જ કર્મને કરે છે. આખો જીવ તત્વને અકર્તા પણ એ જુદો તારી જ છે, એકદમ જુદો તારી એમ. અહીંયા એ પ્રકારની શૈલી છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે સીધો એમ. પછી પરમાર્થનો પ્રતિપાદક છે એમ ખ્યાલમાં આવ્યું એ પક્ષમાં આવી ગયો, એવો પાઠ છે. અને સર્વથા જો અભિન્ન તો દ્રવ્ય નો નાશ થઈ જશે, એ બે લીટી છે ને, એમાં કથનચિત ભિન્ન શબ્દ આવ્યો છે. કથનચિત ભિન્ન આત્માથી જે સંવરિજરાના પરિણામ છે, ભાવના એટલે સંવરિજરા, એ કથનચિત ભિન્ન છે. એ કથનચિત ભિન્ન છે ત્યાં એટલું લીધું. અને કોઈ સર્વથા અભિન્ન માને, સર્વથા અભિન્ન માને તો પર્યાયના નાશી દ્રવ્યનો નાશ થાય એવું લીધું છે. કથનચિત ભિન્ન કહ્યું એટલે સર્વથા ભિન્ન નથી, કથનચિત ભિન્ન છે પરિણામ એમ આવી ગયું. સમજી ગયા? હવે ત્યાં જે એ લીધી લાઈન, હવે આમાં શું કહે છે કે પરમાર્થને રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો કથનચિત ભિન્ન કહ્યું છે. કથનચિત ભિન્ન છે એ તો વ્યાજબી છે, પણ જો તું સર્વથા માન તો આત્માનો જ નાશ થઈ જશે. કેમ કે આત્મા સમ્યક દર્શનના પરિણામ સિવાય હોઈ શકે જ નહીં, અને સમ્યક દર્શનના પરિણામ જ પરમાર્થને પ્રસિદ્ધ કર્યો. હવે એ પરમાર્થને પ્રસિદ્ધ કરનારા જે સમ્યક દર્શનના પરિણામ, એને તો આત્માથી સર્વથા ભિન્ન માન, તો પછી આત્મા ક્યાં રહ્યો? એમ લીધું. માટે સર્વથા ભિન્ન માનીશમાં, અને એમાં કહ્યું કથનચિત ભિન્ન છે. કથનચિત ભિન્ન છે એટલે સર્વથા ભિન્ન નથી એમાં આવી ગયો એમ. અને પછી કહ્યું સર્વથા અભિન્ન નથી, સર્વથા અભિન્નમાન તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થશે. અહીંયા એમ લીધું કે સર્વથા અભિન્ન માનવામાં આવે તો એમ. જો રત્નત્રયના પરિણામને સર્વથા અભિન્ન માનવામાં આવે તો વા, એમ કહ્યું કે સર્વથા અભિન્ન માનવામાં આવે તો દ્રવ્યનો નાશ થાય, પર્યાયનો વ્યય થતાં દ્રવ્યનો નાશ થાય. અહીંયા એમ લીધું, અહીંયા એમ લીધું કે સર્વથા અભિન્ન માને તો સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ જ રહેશે નહીં, વ્યવહાર જ નહીં, વ્યવહારો નાશ. ધ્રુવો ગઈ તો પછી પર્યાય જુદી ના રહી, એ તો આત્મા થઈ ગયો એમ. સર્વથા કથનચિત અભિન્ન છે બરાબર, પણ સર્વથા અભિન્ન માની. સર્વથા જો આત્મા થઈ જાય એ પર્યાય, તો પછી ઓલું જુદ ભેદ રહીએ જ નહીં, મોક્ષ માર્ગ જ ન રહ્યો ને. મોક્ષ માર્ગ ન રહ્યો તો મોક્ષ નું કારણે ન રહ્યું એમ, તો વ્યવહારનો નાશ થશે. ભેદનો ભેદ એવો જે વ્યવહાર એનો નાશ થશે એમ અહીં લીધો. વા દ્રવ્યનો નાશ થશે એમ લીધો, અહીંયા મોક્ષ માર્ગ નો નાશ થશે એમ લીધો.
સર્વથા અભિન્ન નો ભેદો ઉત્પન્ન થાય,
ભેદો થાય. આ તો પર્યાય ના ક્ષેત્ર નાશ થાય તો સર્વથ અભિમાન એક દોષ આવ્યો, અને સર્વથ અભિમાન બીજો દોષ ક્યાં આવ્યો કે મોક્ષ માર્ગ જુદો ન રહ્યો. સર્વથા જો સર્વથા નિશ્ચય રત્ના પરિણામ આત્મા થી અધીન હોય તો 320 કાથામાં એમ આવ્યું કે પર્યાય તો વ્યય થાય છે સમ નિદ્રાની મોક્ષ થતા તો આત્માનો નાશ થશે. અહીંયા દોષ બતાવ્યો, સમજી ગયા? અમુક છે ને કે અમુક પ્રકારના જીવોની અમુક પ્રકારની ભૂલ થઈ જાય છે.
સર્વથા અભિમાનનો દ્રવ્યને પર્યાય દેનો નાશ અભિપ્રાયમાં આવી જાય
એટલે જ્ઞાન પ્રધાન કથન જયારે ચાલતું હોય ત્યારે સર્વથા નહીં પણ કથન છે, અને ક્યાંક સર્વથા આવે તો સમજી લઉં કે દ્રષ્ટિ પ્રધાન કરું. સર્વથા આવે છે ખરું, પણ દ્રષ્ટિ પ્રધાન. આ 320 કાથા રાજકોટ ચાલી ત્યારે આ કથનચિત બેનમાં શબ્દ લખ્યો હતો, લખ્યો છે કથનચિત બેન ગુરુદેવ પણ સર્વથા થી સમજી ગયા. ચંદુભાઈ દલીલ કરી વ્યાખ્યાન નહીં સમજતા એટલે એનું કારણ છે કે કેનાર નો જે અભિપ્રાય છે એનું નામ નહીં છે, એનું નામ નહીં છે. કેનાર નો અભિપ્રાય ચાલતો હોય એની અમે તર્ક ન કરવો જોઈએ, પોતે સમજી લેવું જોઈએ કે અત્યારે દ્રષ્ટિ પ્રધાન કથન વાત કરે. દ્રષ્ટિ અપાવી છે કેમ કે અજ્ઞાની જીવને દ્રષ્ટિ તો છે નહીં, અને જરાક ઢીલું મૂકે તો એટલું જ જોઈએ. પક્ષવાળા તો એટલી જોઈએ એટલી જ વાત, જરાક જ. માટે સર્વથા પ્રયાતિક ની એક બંધ કરીએ એનું કારણ એ કહ્યું કે જરાક પણ ઉગાડી રાખે એનું કઈ તો થઈ રહ્યું,
ગુંજાઈશ કે આવે
કથનચી ખુલી રાખ તો થઈ રહ્યું, તો આખી ઉગાડી રાખે ચંદ્રવ્યાર્થિક ને ઉઘડે જ નહીં. વિનાગમ બહુ ગંભીર અને રહસ્યવાળી વાત છે. દ્રવ્યાનો યોગ સૂક્ષ્મ અને ગંભીર છે, દ્રવ્યાનો યોગ સૂક્ષ્મ અને ગંભીર છે. હવે જો 320 કાથા વાંચી લીધી હોય અને આ વાંચે એટલે એને સમજાય જ નહીં. 320 કાથા સાચી છે ને આ સાચી છે, બે ભાવલિંગી સંત છે, શું અપેક્ષા સમજી લે ને. કેનારનો અભિપ્રાય જોવો જોઈએ,
સંકલ્પ દશામાં અનુભવ પહેલા કરવો જોઈએ એમ
એમ કે છે કે તમે બે રીતે પરોક્ષ જ્ઞાન માં નિશ્ચય વ્યવહાર નું જેવું સ્વરૂપ છે એવું તમે ખ્યાલમાં લ્યો. તમે સર્વથા એકાંતમાં કહેલા જાઓ તો મિથ્યા એકાંત થઈ જશે. સમ્યક એકાંત કરવા ગયા સમ્યક એકાંત થાય મિથ્યા એકાંત. એટલે બે વાત કરીને તમે આ પહેલેથી પરોક્ષ જ્ઞાનમાં તમને અનુભવ થવા પહેલા પણ આ વિચારજો કે આવું એક સ્વરૂપ છે પર્યાય, સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન નથી એમ. અનુભવ થવા પહેલા જ બધું ચોખ્ખું જરૂર છે. અનુભવ થયા પછી તો ક્યાં પ્રશ્ન છે ને ક્યાં કોઈને પૂછવાની જરૂર છે. પછી બધા પડખા વધારે સ્પષ્ટ કરવા માટે સ્વાધ્યાય કરે સમય દ્રષ્ટિ, એ બરાબર છે. કેમ કે સમય દર્શન થયા પછી જ્ઞાનનો ઉધાર ક્રમે ક્રમે વધે છે, એક સાથે પડખા પડખા વધારે જતા પછી દર્શન માટે કોઈ જરૂર નથી. પછી જ્ઞાન ના અડખા પડખા વધારે એને ખુલે છે. એનો જેને પ્રશ્ન કરવો એનો છેક છે.
में भाई लिया निश्चय नहीं तो उपनय की रहित है। उपनय में क्या लेना?
उपनय यानी जो निश्चय नहीं उसकी जो समीप रहने वाली व्यवहार नहीं थी। उपनय नहीं की समीप रहने वाली जो नहीं है वो व्यवहार नहीं है। उपनय कहो के व्यवहार नहीं कहो एक ही बात। इसमें आता है सद्गुरु उपचरित कैसा आता है सब इसका उपनय के लिए खुलासा। और उपनय का अर्थ व्यवहार नहीं इतने में समझ में आ जाए सब। निश्चय नहीं की साथ में रहने वाली जो व्यवहार नहीं उसका नाम उपनय।
तो निश्चय ने तो दृष्टि प्रधान लिया है ना।
दृष्टि प्रधान
ज्ञान प्रधान तो ली नहीं है।
ज्ञान प्रधान नहीं लिया तो भी जो जो निश्चय नहीं कहा ने निश्चय नहीं कहा तो वो ज्ञान की पर्याय है। वो ज्ञान की पर्याय का विषय त्रिकाली द्रव्य है। त्रिकाली द्रव्य है दृष्टि का विषय भी त्रिकाली है। मगर इधर तो निश्चय नहीं के अंदर बात करता है कि श्याद पद नहीं लगाना। तो ये तो आएंगे ना ज्ञान प्रधान ज्ञान की स्पष्टीकरण किया उसने। जो ज्ञान है वो दृष्टिपोषक ज्ञान है। निश्चय नहीं हो दृष्टि का विषय एक ही है। मगर निश्चय नहीं के साथ व्यवहार नहीं की बात किया कि व्यवहार नहीं याद नहीं करना। शुद्ध आत्मा है तो कथनचित अशुद्ध ऐसा भी नहीं मैंने कथनचित शुद्ध ऐसा भी नहीं मैं शुद्ध ही हूँ बस ऐसा ले रहा।
सर्वथा शुद्ध हुए तो दृष्टि का विषय हुआ ना।
और सर्वथा शुद्ध है निश्चय नहीं के लिए अपेक्षा से शुद्ध नहीं से सर्वथा शुद्ध है। जो नहीं से जो प्रतिपादन है वो सर्वथा है। व्यवहार नहीं से अशुद्ध है तो सर्वथा अशुद्ध है।
कथनचित शुद्ध और कथनचित अशुद्ध ये स्याद पद
ये स्याद पद प्रमाण में आता है। और नहीं से जो विचार किया वो नहीं से तो ऐसा ही धर्म है। अगर स्यादवाद जब करता है तो प्रमाण पूर्वक आता है। प्रमाण पूर्वक आता है तो स्याद लगता है। पहली तनलिटी मजबूत है बहुत बहुत मजबूत है। तनली माल से चल रहा
है
દીકરો હોય પછી કથનચિત ક્યાં લાગુ પડ્યો કે મોટો નાનો એમ શુદ્ધ આત્મા એક જ છે। શુદ્ધ આત્મા બે નથી તો બે નહીં જોઈ ને। શુદ્ધ આત્મા બતાવો સાહેબ તો શુદ્ધ નહીં પણ એક જ છે જે પદ્મવલદારી દેવ કહ્યું ને ઈ 71 માં છે મેર કે
વ્યવહાર કા પડખાઈ નહીં તો નિશ્ચય કા ભાષી હોને કા ક્યા મતલબ રહ્યા જબ એક હી પક્ષ પડખા હૈ
બસ एक ही है आत्मा एक है।
आत्मा एक है
एक इतना एक भाव क्या
एक है
बस हो गया। ओ
नहीं ना गुनगुनी ना दे दिया के शुद्ध रत्न प्रेम का
पर्याय ले उपनय में पर्याय ले ली। उपनय के व्यवहार क्यों ने गुनगुनी ना भेद ना लो पर पर्याय ले ली। उपनय की ये तो पर्याय थी रही था। આત્મા પર્યાયથી રહિત છે। શુદ્ધ નહીં નો જે વિષય નિશ્ચય નહીં નો વિષય છે પર્યાય માત્ર થી ભિન્ન છે એમ લેવું। ઉપનય જે કહો કે પર્યાયથી રહિત કહો એકી વાત છે। એનો શ્યાદવાદ આત્મા મળે છે અને કદાચ તું શ્યાદ ન લગાડ તો નિશ્ચય ભાષ તો નહીં આવે બોલો
સમયને સમયની સિદ્ધિ કરવા માટે છે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે
ફરી વાત પોતાની સિદ્ધિ કરવા માટે શાસ્ત્રમાં જવું જોઈએ। આત્માનો અનુભવ થતા ત્યાગવાદ અને કાંત શરૂ થઈ ગયા છે. જ્ઞાન સંવિજ્ઞાન થયું કે બધા ધર્મોને જેમ છે એમ જાણે છે. મેં તો કહ્યું ને સર્વથા ભિન્ન ને સર્વથા ભિન્ન ન માનીશ, એ બધું જ્ઞાનના પડખા ચોખા કરાવ્યા. એટલે ખુલ્લી છે કે અનુભવ પહેલા તું પરોક્ષ જ્ઞાનમાં નક્કી કરી લેજે. એટલે જ્ઞાન પર ચોખ્ખું કરાવ્યું,
દ્રષ્ટિનો વિષય પણ ચોખ્ખો આપ્યો,
ચોખ્ખો પેલો આપી. એ તો બે વિષય હારે હારે આપતા દ્રષ્ટિનો વિષય.
મેઇન મુદ્દો એ છે કે પેલો દ્રષ્ટિનો વિષય ચોખ્ખો આપ્યો,
ચોખ્ખો
પછી જ્ઞાન નું પડખું
ચોખ્ખું પેલા એમાં જોઈ ને. વ્યવહાર પરમાર્થ હતી બાબત એ કે છે કે નિશ્ચય નહીં પરમાર્થ
હતી. મેં ઓર ઉંડાન કા મરમ ખુલાસા કરો મેં પાણી કે
વા વ્યવહાર નહીં થી પરમાત્મ પ્રતિપાદક કયો કે જ્ઞાન કે આત્મા દર્શન કે આત્મા ઉપયોગ કે આત્મા લક્ષણ છે આત્માનું ઉપયોગ લક્ષણ આત્માનું છે. લક્ષણ લક્ષણ ભેદ કરીને સમજાવે છે ને, સ્વભાવ અને સ્વભાવવાનો ભેદ કરીને સમજાવે છે. અથવા તો પરંપરાનામિક આત્માનું લક્ષણ છે. તો હવે જીવ ત્યાં અટકી જાય છે, વાં સુધી પહોંચતો નથી. આત્માનું લક્ષણ ઉપયોગ છે તો ખરું કે નહીં? આ ભાઈ છે લક્ષણ ના થોડીક પડા મારા છે લક્ષણ. દંડ ની પર્યાયમાં સ્વતંત્ર પ્રકાશ ધર્મ છે કે નહીં? એટલે મારું કેવું એ છે કે વ્યવહાર માટકી જાય છે, નિશ્ચય સુધી પહોંચતો નથી. એનો ઇરાદો તો નિશ્ચયમાં પહોંચવાનો છે આચાર્ય ભગવાનનો.
બરાબર,
વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ એનો વ્યવહાર માટકી ગયો. બિલાડીને જોઈને કે જો આ ચટાપાટા વાળો હોય ને વાઘ છે તો એ બિલાડીને વાઘ માનવા મળ્યો એમ. પર્યાય ની વાત કરી તો પર્યાય ને જ આત્મા માનવા મળ્યો, લક્ષણે જ આત્મા માનવા મળ્યો, ગુણ ને જ આત્મા માનવા મળ્યો એમ. એટલે અહીંયા સીધું સીધું દ્રવ્ય સ્વભાવ જ છે. ભેદ પાડી ને ભેદ ને ઓળગી ને અભેદ માં જવું એમ નહીં, ભેદ આવતો જ નથી આમાં. એ વચ્ચે સીધો અભેદ આવે છે. અને મને દેખાય છે, મને ઘણા પરિચય થી ખ્યાલ આવે છે કે આ જે વ્યવહાર થી સમજાવે છે વ્યવહાર માં ટકી જાય છે. ઉપયોગ લક્ષણ તો છે ને,
એને જાણો.
અને ઉપયોગ થી બંધ ક્યાં થાય છે? હવે ઉપયોગ થી રહીત ઉપયોગ ખ્યાલ માં ના આવ્યો. ઉપયોગ થી રહીત ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ છે, સહજ ઉપયોગ છે, એ ખ્યાલ માં ના આવ્યો. અને ઉપયોગ લક્ષણ કે આપણાથી નાય ન પડે કે બરાબર છે, લક્ષણ છે. જ્ઞાન થી બંધ થતો નથી, બરાબર છે. પણ બંધ થાય કે ન થાય એવો જે જ્ઞાયક છે એ તો યાદ જ નથી આવતો. જ્ઞાન થી બંધ થતો નથી, જ્ઞાન થી બંધ થતો નથી. એટલે ભેદ માં રોકાઈ ગયો. સમજણ આવે?
બરાબર, તો પૂરા પૂરા ખતરા.
બરાબર, એટલે આની થોડીક વિશેષતા આ છે. એમ છે ને કે એ વિશેષતા છે, વાત વિશેષતાની છે, પણ ઓલું સાચું રાખીને ઓલું ખોટું નહીં. ઉપરાંત હું તો અપ્રતિભૂત આખા જગતને સમજાવું છું. અહીંયા તો જરા તૈયાર થયેલો જીવ થયો છે એને કહે છે. બરાબર. અને આ એ સમયસાની ત્રણ ગાથાનો જ અનુવાદ છે. 11-12 અને 143 એનું જ અનુવાદ છે. હા, એનું જ અનુવાદ છે. મૂળ ગાથા છે કુંકુમ ભગવાન, એના ઉપર ની ટીકા છે.
આપણે કઈ ખ્યાલ આવ્યા છો?
વિચાર તો ચલતા હોય ને, તો બાત તો આચાર્ય કી જુદી જુદી આવે, તો ખ્યાલ તો આવે.
ધાર્મિક કથા નથી આપશે ભાઈ. હે,
ધાર્મિક કથા?
ધાર્મિક કથા
આમાં ધાર્મિક કથા આવી ગઈ કે વ્યવહાર જાણેલું પ્રજ્ઞાન છે ને, એટલે કે આ વ્યવહાર ની નો વિષય છે. નિશ્ચય રત્ન પરિણામ વ્યવહાર ની નો વિષય. અહીંયા અધ્યાત્મ નો જ વ્યવહાર લીધો, પૂરો ન લીધો. ભિન્ન ભિન્ન માં પણ શુદ્ધ પર્યાય થયું, રાગ ને ભિન્ન ભિન્ન માં ના લીધું. પછી પ્રમાણ જ્ઞાન માં ઓલી શુભ ક્રિયા છે એનો નિષેધ નથી કરતો, એમાં પછી લીધું. પ્રમાણ જ્ઞાન માં શુભ ભાવ લીધો, પછી એ ક્રિયા કરવામાં નિષેધ કરતો નથી. પ્રમાણ જ્ઞાન માટે નિશ્ચય નહીં, નિષેધ કરે છે માટે નિશ્ચય નહીં પૂજ્ય છે, રોકી રાખે છે. શુભ ભાવ ની ક્રિયા વિકલ્પ ની ક્રિયા ને રોકવા તાકાત એની છે, પ્રમાણમય તાકાત નથી. પરમાર્થ વિકાસ દ્રવી લીધો અને એને આ શરીર નિશ્ચય રત્ન ના પરિણામ પ્રગટ થયા, એ વ્યવહાર લીધો. એ વ્યવહાર કથન થી ભિન્ન અભિન્ન છે એમ. બોલો તો વ્યવહાર ની વાત જ નથી. અધ્યાત્મ નિશ્ચય ને અધ્યાત્મ નો વ્યવહાર, અધ્યાત્મ ના નિશ્ચય માં નિષ્ક્રિય દ્રવ્ય લેવું અને વ્યવહાર અધ્યાત્મ માં સમગ્ર જ્ઞાન ચારિત્ર ના પરિણામ. વ્યવહાર કેમ? કે એ ભેદ છે માટે વ્યવહાર. પણ જો અભેદ કરો તો વ્યવહાર નથી, એ આત્મા છે. અને અભેદ કરીને પછી ભેદ માં જાઓ તો વ્યવહાર છે. પેલો વ્યવહાર ન હોય, અભેદ કર્યા પછી ભેદ કરો તો વ્યવહાર કહેવાય. પ્રગટ કરાવો પેલા સમગ્ર જ્ઞાન ચારિત્ર ના પરિણામ, અભેદ થી ને આત્મા પણ જાણો અને પછી એનો ભેદ કરો તો એ વ્યવહાર કહેવાય. અને એ વ્યવહાર કથન થી ભિન્ન કથન થી કદી
થાય તો કથન થી ભિન્ન ભિન્ન લાગુ.
પણ જે અભિનંદન થાય પરિણામ દ્રવ્ય ની સાથે તો એ વ્યવહાર જ નથી. પણ વ્યવહાર ઉત્પન્ન જ થયો નથી. થોડુંક મન ખુલ્લું રાખીને સમજવું જોઈએ, મનને ખુલ્લું રાખવું જોઈએ. મનમાં ગાંઠ વાળી લીધી હોય ને, એટલે કહું છું મનમાં કઈ ગાંઠ વાળી લીધી હોય, કા આની કા આની ને કા પ્રમાણ ની, ત્રણ માંથી એક ગાંઠ હોય એ ગ્રંથિ છે. કા પ્રમાણ નો પક્ષ, કા વ્યવહાર નો, ને કા નિશ્ચય નો પક્ષ છે. ત્રણ પ્રકારના પક્ષમાંથી કોઈ પણ પ્રકારનો પક્ષ ન જોઈએ.
પરમ સત્સંગ સમજે,
જ્ઞાન સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે. જીવ કરતા સ્વનો કરતા ભોગતા હો કે ન હો, તાત્પર્ય તો આ છે કે જીવ તો જ્ઞાન સ્વરૂપ કે જ્ઞાન સ્વરૂપ જ છે. બસ થોડુંક મન ઉઘાડું રાખવાની જરૂર છે. આચાર્ય ભગવાન આમાં કહે છે અને તમે પકડ કરી રાખો, કા વ્યવહાર ના પક્ષમાં, કા નિશ્ચય ના પક્ષમાં, ને કા પ્રમાણ ના પક્ષમાં. અનાદિકાળ નો વ્યવહાર નો પક્ષ ને કા પ્રમાણ નો પક્ષ, બે છે. નિશ્ચય નો પક્ષ આવ્યો.
અભેદ જ્ઞેયનો પણ ભેદ પાડવો તે ખરેખર અંગો મંત્રાય છે.
મંત્રાય છે. દેહમાં પણ ભેદ નથી ને ધ્યેયમાં ભેદ નથી. ધ્યેયમાં ગુણગુણી નો ભેદ આવે નહીં અને જ્ઞેયમાં દ્રેપર્ય નો ભેદ દેખાતો નથી. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય. ભેદ છે ખરા, ત્રણ ધર્મ ત્રણ રૂપે છે. જ્ઞાન કરતા ને કરતા પણ એ જાણે છે, કર્મ ને કર્મ પણ એ જાણે છે, જ્ઞાન ક્રિયા ને ક્રિયા પણ એ જાણે છે. જાણે છે પણ એને ભેદ કરતો નથી. અનન્ય કરતા કર્મ નો કથનચિત અભિન્ન કથનચિત તાદાત્મ દ્રષ્ટિ ને દ્રષ્ટિ વિષય એક જ છે. શુદ્ધ નહીં અને શુદ્ધ નો વિષય એક આત્મા છે. અનુભૂતિ કહો કે આત્મા કહો એ કઈ વાત નથી. અભેદ કરીને કહ્યું, અભેદ નહીં, અભેદ નહીં આત્મા છે, ભેદ નહીં પરિણામ છે. ભેદ નહીં કરો તો વ્યવહાર થઈ ગયો, અભેદ નહીં તો નિશ્ચય છે. ભૂલો નિશ્ચય ને એક આ બીજો નિશ્ચય, બે નિશ્ચય છે. એક દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય ને એક જ્ઞાન પ્રધાન નિશ્ચય. દોનોં કો નિશ્ચય હોતા હૈ તભી અનુભવ હોતા હૈ, એક નિશ્ચય મેં અનુભવ નહીં હોતા હૈ. બીજો પડખું જ્ઞાન નું વિચારતો નથી કે જ્ઞાન ના પડખે થી વિચારું લાય જો તો ખરો શું છે આમાં, તો કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન ખ્યાલમાં આવી જાય. કથનચિત અભિન્ન ખ્યાલમાં લઈએ તો દ્રષ્ટિ નો વિષય એમાં મોડો પડતો નથી, ઢીલો પડતો નથી. કેમ કે આખો એને વિષય બદલાવીને વિચાર કર્યો ને, એ વિષય બદલાવી નાખ્યો. જ્ઞેયના જ્ઞાનમાં ગયો, ધ્યેયનું જ્ઞાન કાયમ રાખી અને હવે જ્ઞેયથી વિચારે. કેમ કે ઉત્પાદ થયું ઉત્તમ સર, એ તો મોધરો થઈ ગયો. એટલે જયસિંહ આચાર્ય ભગવાને કહ્યું કે દ્રવ્ય ગુણ અને પર્યાય નું અભેદ પૂરું થાય ત્યારે મોક્ષ થાય. ઓમાં મોહ ના ક્ષમત કરવામાં સમર્થ થયો દ્રષ્ટિના વિશે
સમર્થ.
આ ફેર છે, સમર્થ છે પણ ક્ષપણ નથી. પૂજ્યતમ તો પરમાત્મા છે ને. આ વિષય કે દ્રષ્ટિનો દ્રષ્ટિની સાથે જ્ઞેયનો વિષય મેળવણ છે. દૂધ ગમે એટલું કઢો ને તમે, તમે દહી નથી જામે નહી, ત્યાં સુધી ઘી નહીં નીકળે. ઘી તો તાજી ચાલે, કોરી
રોટલી ખાણી પડે.
અને મહેમાન આવે લાડુ બનાવવા હોય તો નહીં બને, ઘી કે વિના
નહીં બને.
દૂધ સે નહીં બનતા હૈ,
નહીં બને.
મહેમાન તો દૂધ માફિક નહીં આતા હૈ, લાડુ માફિક આતા હૈ, તો ક્યાં કરે. આ જૈન દર્શન ની બ્યુટી છે, થોડા પામે છે એનું કારણ આ છે. આ પડકાર નક્કી કરવા જાય તો જાણે આમાં વાંધો આવશે, આ પડકાર નક્કી કરવા જાય તો જાણે દ્રષ્ટિ નો વિષય વિવેજાશે. પણ સર્વથા અભિન્ન ક્યાં કે છે, કથનચિત અભિન્ન કે છે. સર્વથા અભિન્ન અપેક્ષા
જ્ઞાને પોતાનો વિષય સુરક્ષિત રાખે છે, દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખે છે.
એટલે દ્રષ્ટિના વિષય પૂર્વક જ ગઈ થાય છે. ઈ કોઈ એમ કહેતું હોય કે દ્રષ્ટિનો વિષય પછી આવશે નંબર બે માં, અને પેલો નંબર આ છે, તો ખોટો છે. આવ ખોટો છે, એની શ્રદ્ધા જ ખોટી છે, એનું અભેદ પણ ખોટું છે.
બે ઉડે છે,
બે ઉડે છે. એને જ્ઞાને ખોટું થાય, દ્રષ્ટિ ખોટી થાય. ઓને ઓલું હાથું ના હાથું થઈ જાય એમ છે.
પેલું હાથું છે ને હાથું થઈ જાય.
રવિવાર ભાઈ આમ કરે છે. આ મૂળ વાત આ સમજ. પેલો નંબર તો દ્રષ્ટિનો વિષય જ છે, શ્રદ્ધા જ બળવાન છે, પરિણામ એને ખેંચે છે. શ્રદ્ધા બહુ બળવાન છે, કારણ કે શ્રદ્ધા છે ને એ નિર્વિકલ્પ તત્વ છે. એમ ચિકાળી દ્રવી નિર્વિકલ્પ તત્વ છે, એમ શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ તત્વ છે. એ ભેદને ગ્રહણ જ કરતી હોય, એટલે એને જે શ્રદ્ધામાં અભેદ લીધો છે ને, પર્યાય અભેદ થી આવી રહેતી નથી, ખેંચાય જ છે.
અભેદ થઈ જાય.
આ જૈન દર્શન નો હોય ધ્યેયપૂર્વક નહીં થાય છે. અને સામે 80 નંબર ની કથા જે છે ને આચાર્ય ભગવાન, ચોખ્ખો પાઠ અનાદિ મિથ્યા દ્રષ્ટિજી દર્શન મો નો ક્ષય કેમ થાય એનો પાઠ છે. દર્શન મૌલિકો શબ્દ ચોખ્ખું કર્યું બહુ. અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને નિર્ણય કર્ણલબ્ધિના પરિણામ, દ્રષ્ટિનો વિષય, અને પછી ધ્યેયપૂર્વક ને કેમ થાય અને ત્યારે મોક્ષ કેમ થયો, આખો પાઠ છે. એક જ ગાથામાં, એક ગાથામાં ધ્યેયપૂર્વક નહીં છે, એમ છઠ્ઠી ગાથામાં ધ્યેયપૂર્વક નહીં છે. એ સરખી છે 80 નંબરની ગાથા અને છઠ્ઠી ગાથા. કાંઈ છે અનુભવ થાય ત્યારે જ્ઞેય કેમ થાય છે કે ચેતન ને અને ચૈતન્ય અંદર વિવર્તન ને ચૈતન્ય અંતર્લીન કરે છે, એટલે અભેદ કરે છે. ઈ અભેદ કરે છે, એક જ વાત છે. અને પેલું માં એવું કે ત્રિકાળી દ્રવ્ય છે, એ તો મૂળ ચીજ છે, ત્યાંનો પેલો પારો છે શુદ્ધાત્મા રમત પ્રમતિ રહી. શબ્દને નહીં પણ વાચ્યને લેવું, બેનું વાચ્ય સમજાય. શબ્દ તો ફેરફાર મો ગમે ત્યાં દ્રષ્ટિનો વિષય મૂકે, શુદ્રનો વિષય, તો ક્યાંક બંને મુક્તિ રહી, ક્યાંક પરમત પ્રવૃત્તિ રહી, કુળ સ્થાનથી રહી, એ ક્યાંય ક્યાંક શબ્દો જુદા હોય તો એનું જે વાચ્ય છે એક જ હોય, એમ શબ્દો જુદા જુદા હોય. ક્યાંક કે ભાવ કર્મ દ્વારા કર્મ નો કર્મ છે એમ કહે તો એ વાચ્ય તો એક જ આવી ગયું. એમ એવું આવી ગયું ત્રિકાળી બધું બસ. પછી આના જ્ઞેય પ્રધાન કથનમાં ઉત્પાદિત ઉત્તમ સત્ય ગુણ પર્યવ્રમ કે એવું જ્ઞાન થવું જ જોઈએ. આગમ ખોટું ઠરે છે. અધ્યાત્મની સાથે આગમ નું જ્ઞાન આવવું જોઈએ. આગમ છે એ જ્ઞેય પ્રધાન છે, અધ્યાત્મ શાસ્ત્ર છે જ્ઞેય પ્રધાન. તો અનુભવ ના કાળે ઉત્પાદિત રૂપ થતું જ્ઞાન થયું ને એ આગમ આવી ગયું. આખું આગમ પ્રવૃત્તિ સાર આખું આવી ગયું. સાર આગમ ની શૈલી વસ્તુ ની સિદ્ધિ કરે છે ને અહીંયા આત્મા ની સિદ્ધિ કરે છે. ભાઈ એમ કહ્યું કે જ્ઞેય અધિકાર પૂરો થયો એમ કહો કે સમય કૃષ્ણ અધિકાર પૂરો થયો બોલો. હવે જ્ઞેય માં તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે આવી ગયા. સમય કૃષ્ણ અધિકાર કેમ કે સમય કૃષ્ણ ના કાળે આવું થાય છે એનું ફળ આવ્યું માટે સમ્યક દર્શન નથી. આમાં સમ્યક દર્શન થાય એમ કહે છે. આના વિના સમ્યક દર્શન નહીં થાય, અધૂરું રહી જશે. આ બુદ્ધિ માં ઉતરવું કઠણ છે, ઘડીક માં ઉતરે પક્ષ છે ને ના વ્યવહાર.